पेज नंबर 516 बीजो मोटो पत्र छे એમાં લગભગ અડધે આપણે અટક્યા હતા. મુદ્દો આ ચાલી રહ્યો છે કે મનથી આપણે ક્યારેય પણ એમ નક્કી કરી નાખવું ન જોઈએ કે હું આ કાર્ય કરવા માટે સર્જાયેલો છું અથવા તો આ ભગવાને મને સોંપેલું કામ છે વગેરે. એમણે જે બે ઉદાહરણો આમાં આપ્યા આગળ, હ્યુમન યુનિટીનો એક કે સર્વ માનવ જાત એક છે એમ મેન્ટલી વિચારીને માનવ જાતિની એકતાના સંદર્ભમાં જગતમાં આપણી નજીક કે દૂર કામ કરીએ અને આપણે એમ માનીએ કે આપણે ભગવાનનું કામ કરીએ છીએ, અને એવી જ રીતે ફિલેન્થ્રોપી માનવ જાતિની સેવા એ પણ મનથી વિચારેલો ખ્યાલ છે, માનસિક વિભાવના છે, અને એ ભાગવત કર્મ છે મને સોંપવામાં આવેલું એમ માની અને હું એ કામ કરું તો એ બરાબર નથી. છેલ્લા બે વાક્યો આપણે નોંધ્યા હતા ખાસ સવિશેષપણે કે હ્યુમન યુનિટી કે ફિલેન્થ્રોપી માનવ જાતિની સેવા કે એવું બીજું કંઈ પણ મન અથવા બુદ્ધિથી વિચારેલું એને આદર્શ લઈ અને જો આપણે ચાલીએ તો આપણું જે મુખ્ય ધ્યેય છે એમાંથી ઘણી બધી વાર ફંટાઈ જવાનું થાય છે, ચ્યુત થવાનું થાય છે, કેટલીક વાર એનાથી વિરોધી દિશામાં જવાનું પણ થાય છે. અને એ બે વાક્યોમાં બહુ જ ભારપૂર્વક શ્રી અરવિંદે કહ્યું કે આપણું ધ્યેય, આપણું લક્ષ્ય, આપણું ઓબ્જેક્ટ, આપણું પ્રયોજન એ પરમાત્માનો સાક્ષાત્કાર એ જ છે, એનાથી ઓછું કે એ સિવાયનું બીજું કશું જ નહીં. અને પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી અંદરથી પરમાત્મા આપણને જે કોઈ પ્રવૃત્તિ કે જે કોઈ કર્મ કરવાનો આદેશ આપે એ પ્રવૃત્તિ એ કર્મ આપણે આજીવન કરવાનું સાક્ષાત્કાર પછી. આપણે નક્કી કરેલું કર્મ નહીં, મનથી બુદ્ધિથી પહેલેથી વિચારી રાખેલું નહીં જ નહીં. અને જ્યાં સુધી સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી જે કોઈ કર્મ આપણે કરીએ એ ભગવાનના સાક્ષાત્કારના સાધન રૂપે જ કરીએ, એ રીતે કર્મની બાબતમાં અપ્રોચ લેવાનો, અભિગમ લેવાનો, વલણ લેવાનું. અને સામાન્ય રીતે આપણને જ્યારે સાક્ષાત્કાર કરવાનો બાકી હોય અને કર્મ કરવાનું હોય ત્યારે આપણને ગીતાનો શબ્દ વાપરીએ, આપણો જે સ્વધર્મ લાગે, આપણને એમ લાગે કે આ મારી તદ્દન અનિવાર્ય એવી ફરજ છે, એ ફરજ રૂપે ના કર્મો લઈ અને શક્ય એટલી અનાશક્તિથી, શક્ય એટલી નિષ્કામતાથી, શક્ય એટલા સમર્પણથી અને શક્ય એટલી આ હું ભગવાનને મેળવવા માટે જ કરી રહ્યો છું એવી ભાવનાને વધુ ને વધુ મજબૂત કરતા જતા જતા કર્મો કરવાના છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો સાક્ષાત્કાર પહેલાના કર્મને કર્મયોગમાં પરિવર્તિત કરી દેવાનો છે, જેથી એક અત્યંત બળવાન સાધન આપણને પ્રાપ્ત થાય અને સાધન દ્વારા આપણા લક્ષ્યની, ભગવાનની પાસે આપણે ઝડપથી અથવા ધીમેથી જે રીતે જવાનું હોય, આપણે જ્યાં હોઈએ એના ઉપર આધાર છે, કઈ ભૂમિકા ઉપર છીએ એના ઉપર. તો ભગવાન તરફ આપણે કર્મ દ્વારા એ રીતે ડગલા માંડી શકીએ. હવે આગળ જઈએ, પેલા છેલ્લા બે વાક્યો અનુસંધાન માટે ફરીથી વાંચીએ. આમ પણ બહુ સુંદર છે. વી મસ્ટ ફાઇન્ડ ધ સેલ્ફ, ધ ડિવાઇન, ધેન ઓનલી કેન વી નો વોટ ઇઝ ધ વર્ક દેટ ધ સેલ્ફ ઓર ધ ડિવાઇન ડિમાન્ડ્સ ફ્રોમ અસ. મેં વખત સમજાવ્યું છે, અર્થ કરતો નથી. અન્ટિલ ધેન અવર લાઈફ એન્ડ એક્શન કેન ઓનલી બી અ હેલ્પ ઓર મીન્સ ટુવર્ડ્સ ફાઇન્ડિંગ ધ ડિવાઇન એન્ડ ઇટ નોટ ટુ હેવ એની અધર પર્પસ. આપણા કર્મનું જ્યાં સુધી ભગવાન મળ્યા ના હોય ત્યાં સુધી ભગવાનને પામવા એ જ પ્રયોજન, એ સિવાય બીજું કોઈ પ્રયોજન હોવું જોઈએ નહીં આપણા કર્મો. એઝ વી ગ્રો ઇન ધ ઇનર કોન્શિયસનેસ ઓર એઝ ધ સ્પિરિચ્યુઅલ ટ્રુથ ઓફ ધ ડિવાઇન ગ્રોઝ ઇન અસ, our life and action must indeed more and more flow from that and be one with that. માનો કે સાધકની અવસ્થામાં છીએ, સાધના કરી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે બધી સાધના સૌથી પહેલા તો આપણી અંદર રહેલા આત્મા રૂપે રહેલા, ચૈત્ય પુરુષ રૂપે રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની હોય છે. એટલે કે બીજી રીતે કહીએ તો ક્રમશઃ અંદર ને અંદર જવાની હોય છે. બહારનું કર્મ પણ છેવટે તો અંદર જવા માટે જ અનિવાર્ય રૂપે જે કર્મ હોય એ અંદર જ લઈ જાય છે છેવટે. એટલે અહીંયા એમ કહ્યું કે એઝ વી ગ્રો ઇન ધ ઇનર કોન્શિયસનેસ, આંતરચેતનામાં જેમ જેમ આપણે વિકાસ પામતા જઈએ, જેમ જેમ વિકસતા જઈએ, અને એની એ જ વાત જુદી રીતે શબ્દ ભેદે એમ કહી, ઓર એઝ ધ સ્પિરિચ્યુઅલ ટ્રુથ ઓફ ધ ડિવાઇન ગ્રોઝ ઇન અસ, આપણી અંદર ભગવાનનું જે સત્ય છે, આધ્યાત્મિક સત્ય, એનો વિકાસ જેમ જેમ થતો જાય. અંદર તો બધાની અંદર પડેલો જ છે આત્મા, પણ વચ્ચેના આવરણો આપણી સાધના દ્વારા જેમ હટતા જાય તેમ તેમ એ દિવ્ય સત્ય એ આપણી અંદર વધુ ને વધુ વિકાસ પામતું જાય, અને વિકાસ પામતું જાય એટલે કે પ્રકટ થતું જાય, એનો આવિર્ભાવ થતો જાય. એઝ વી ગ્રો ઇન ધ ઇનર કોન્શિયસનેસ ઓર એઝ ધ સ્પિરિચ્યુઅલ ટ્રુથ ઓફ ધ ડિવાઇન ગ્રોઝ ઇન અસ, અવર લાઈફ એન્ડ એક્શન મસ્ટ ઇનડીડ મોર એન્ડ મોર ફ્લો ફ્રોમ ધેટ. આપણું જીવન અને આપણા કર્મો પેલા વિકસી રહેલા દિવ્ય સત્યમાંથી ક્રમશઃ વધુ ને વધુ પ્રવાહિત થતા રહેવા જોઈએ. સામાન્ય રીતે જ્યારે આપણે સાધના નથી કરતા હોતા ત્યારે આપણું જીવન અને આપણા કર્મો એ મન અને પ્રાણથી પ્રવાહિત થતા હોય છે, સંચાલિત થતા હોય છે. પ્રાણની જાત ભાતની ઈચ્છાઓ અને એ ઈચ્છાઓને વધતા ઓછા પ્રમાણમાં જસ્ટિફાય કરનારનું મન અથવા બુદ્ધિ, બસ આ દ્વારા આપણું જીવન જીવાતું હોય છે. સાધનામાં પ્રવેશ કરો ને ઊંડે ઉતરો એટલે અંદર રહેલું દિવ્ય સત્ય થોડું ઘણું પણ આવિર્ભાવ થાય તો ત્યાંથી આપણા જીવનને અને આપણા કર્મને નો પુષ્ટ ત્યાંથી આવવો જોઈએ, ત્યાંથી એ પ્રવાહિત થવું જોઈએ એમ કહેશ. મોર એન્ડ મોર ફ્લો ફ્રોમ દેટ, બી વન વિથ દેટ. અને છેવટે એ જ્યારે ખાસા પ્રમાણમાં દિવ્ય સત્ય વિકસે આપણી અંદર, ત્યારે આપણું જીવન ને આપણા કર્મો એ એની સાથે એકરૂપ થઈ જાય, એ જુદા ન રહે. એટલે કે આપણી સપાટી પરની ચેતના સુધી દિવ્ય સત્યનો વિકાસ થાય, એટલે એ ચેતના પણ એની સાથે એક જાતનું તાદાત્મ્ય અનુભવે અને એ તાદાત્મ્યમાંથી કર્મો પ્રવાહિત થાય. બી વન વિથ દેટ. બટ ટુ ડિસાઈડ બિફોર હેન્ડ બાય અવર લિમિટેડ મેન્ટલ કન્સેપ્શન્સ વોટ દે મસ્ટ બી ઇઝ ટુ હેમ્પર ધ ગ્રોથ ઓફ ધ સ્પિરિચ્યુઅલ ટ્રુથ વિધિન. પણ આપણી અત્યંત મર્યાદિત માનસિક ચેતના દ્વારા, બૌદ્ધિક ચેતના દ્વારા પહેલેથી જ આપણે નક્કી કરી નાખીએ કે આ મારું કર્મ, તો પછી આ માનસિક ખ્યાલ એ પેલા આધ્યાત્મિક વિકાસની આડે આવશે, જે દિવ્ય સત્ય ક્રમશઃ આપણી ચેતનામાં વિકસી રહ્યું હોય એની આડે આ મેન્ટલ કન્સેપ્ટ અથવા મેન્ટલ આઈડિયા અથવા મેન્ટલ પ્રિન્સિપલ અથવા મેન્ટલ આઈડિયલ એ આડખીલી રૂપ થશે, એના આવિર્ભાવમાં એક દિવાલ બનીને ઉભો રહેશે. હેમ્પર એટલે અવરોધ કરવો, વિઘ્ન રૂપે આવવું, વિઘ્નિત કરવું સકર્મક હોય ત્યારે. બટ ટુ ડિસાઈડ બિફોર હેન્ડ બાય અવર લિમિટેડ મેન્ટલ કન્સેપ્શન્સ વોટ દે મસ્ટ બી is to hamper the growth of the spiritual truth within. ઘણા બધા આવું કરતા હોય છે, અને એને કારણે એમને મુશ્કેલી પણ થાય છે. પણ જો અંદરની સચ્ચાઈ હોય તો માતાજી સરખું કરી દેશે બધું. યો સુંદરમ, તમે જાણો છો, પણ આ સંદર્ભમાં એને આપણે યાદ કરીએ. ક્યાંયથી પોન્ડિચેરી કયા આશ્રમમાં રહેવા માટે, ત્યારે એમણે માઇન્ડથી પહેલા નક્કી કરી નાખ્યું હતું કે હું ત્યાં શું કર્મ કરીશ. મૂર્ધન્ય કવિ તરીકે ગયેલા ગુજરાતના, એટલે ખૂબ મને સરસ મજાનો ઓરડો આપવામાં આવશે, જેમાં ચારે બાજુ પુસ્તકો હશે, રાઇટિંગ ટેબલ હશે, મજાનું વાતાવરણ હશે, અને હું પુષ્કળ વાંચીશ, લખીશ અને કાવ્ય સર્જન કરીશ, અને એક આવો એક એક આવો રંગીન ખ્યાલ લઈ, એક સ્વપ્નિલ ખ્યાલ લઈ અને એ પોન્ડિચેરી આશ્રમમાં રહેવા માટે ગયેલા. તો આ મેન્ટલ કન્સેપ્શન, મનનો ખ્યાલ. અને તમે જાણો છો કે સૌથી પહેલા માતાજીએ એમને ડાઇનિંગ રૂમમાં વાસણ ધોવાનું કામ સોંપ્યું હતું. પછીથી એ બધું આવ્યું કાળક્રમે, પણ એમણે નક્કી કર્યું હતું માટે નહીં, ભગવાને નક્કી કર્યું હતું, માતૃશક્તિએ નક્કી કર્યું હતું, માટે કાળક્રમે એ પ્રકારનું જીવન એમને આવ્યું, એ પ્રકારના કર્મો એમણે કર્યા. પણ મેં કહ્યું એમ, પહેલા તો નહીં જ, જો આ ખ્યાલ લઈને ગયા હતા તો તે તો તોડી જ નાખ્યો માતાજી. અમે અમારા ઘરમાં જ્યારે ઉપરનો એક નાનકો રૂમ કર્યો, ત્યારે એક હિંચકો એક બાજુ ને એક બાજુ સામે ગોખલામાં માતાજીને શ્રી અરવિંદની છબી, અને અમારો મેન્ટલ કન્સેપ્ટ હતો કે બસ જેટલો સમય મળશે ફાજલ, આંચકાએ આવીને બેસીશ, સામે માં અને પ્રભુ છે, એમની સાથે કમસે કમ એક પક્ષીય વાતો તો કરીશ, અને ક્યારેક ચેતના વિકસશે તો ઉભય પક્ષે વાત થશે. પણ આવો એક માનસિક ખ્યાલ લઈને આ બધું તૈયાર કર્યું, અને માતાજીએ જીવન એવું ગોઠવ્યું કે ત્યાં બેસીને એમની સાથે કોમ્યુનિકેશન કરવાનું લગભગ થતું નથી. પણ બહુ તો નહીં, પણ અવારનવાર ઠીક ઠીક પ્રમાણમાં વારે ઘડીએ, કેટલીક વાર સતત, કેટલીક વાર તૂટક તૂટક, પણ અંદર જે માં બેઠી છે એની સાથે ની વાતચીત, એની સાથે જે કંઈ કહેવાનું છે તે, જે કંઈ ભાવવાનું છે તે પણ ત્યાં ચાલે છે, અને પુષ્કળ કર્મ એ માતાજી કરાવી રહ્યા છે. અને પૂર્ણ યોગ જે કોઈ સચ્ચાઈ પૂર્વક કરતું હશે એનો આ ચોક્કસપણે અનુભવ હશે કે બહુ લાંબો ટાઈમ, બહુ લાંબો સમય એકાંતમાં આપણને માં બેસવા દેતા નથી. કર્મ છોડી અને હાથ પગ વાળી અને એમની સામે બેસી જવું, આ ઘણી બધી વાર જૂના યોગોના પ્રભાવને કારણે ઘણા લોકોમાં આ ખ્યાલ હોય છે. તમને પણ એવું કોઈએ પૂછ્યું હશે, કોઈક ના કોઈકે મને પણ પૂછ્યું કે પોન્ડિચેરી આશ્રમમાં જઈને તમે શું કરો છો, ધ્યાન ધરો છો? તો યોગનું આ જે જૂનું ખ્યાલ છે ને, પણ તમે ત્યાંના પણ મોટા મોટા સાધકો જુઓ, બધા સાધકોએ પુષ્કળ કામ કર્યું છે, અને કર્મ દ્વારા જ, ઘણી વાર મુખ્યત્વે કર્મ દ્વારા જ સાધના થઈ છે. એટલે કારણ કે માતાજી જાણતા હતા કે prematurely. આપણે પરિપક્વ ન હોઈએ, આપણી ચેતના એટલી તૈયાર ન હોય એવી વખતે કર્મનું પિંડું વાળીને બાજુ પર મૂકી દઈએ તો લગભગ હંમેશા તમસ આપણા વ્યક્તિત્વની અંદર આપણી ચેતનામાં ઘૂસી જતું હોય છે. અજ્ઞાન, આળસ, નિદ્રા, પ્રમાદ વગેરે. અને જઘન્ય ગુણ, ગીતા કહે છે ત્રણ ગુણોમાં હલકામાં હલકો ગુણ હોય તો તમસ. એટલે બહુ જબલ્લ એવા કિસ્સાઓ હોય છે કે જ્યાં એને ફાજલ સમય ખૂબ મળે તો માણસ સાચા અર્થમાં એકાંતનો ઉપયોગ કરે, પણ એ બહુ જ રેર વિરલ કિસ્સાઓ. મોટે ભાગે તો તમસમાં જતા રહેવાય. માટે આ તો વાત આ છે કે પહેલેથી કર્મ હું આમ કરીશ તો આ પ્રકારનું કર્મ કરીશ એમ ક્યારેય નક્કી કરી નાખવાનું નહીં. અને માતાજીને જોઈએ તો રોજ પ્રાર્થના કરી સવારે કે મને ખબર નથી આજે તમારી પાસે શું કર્મ કરાવવાની છે. આનો અર્થ એવો નહીં કે કોઈ પ્લાનિંગ જ ના કરવું, કોઈ આયોજન જ ના કરવું. આયોજન ચોક્કસ કરવાનું કે આટલું આટલું કર્મ આ આ ક્રમમાં મારે કરવું છે આજે. પણ સાથે સાથે ચેતનાના એક ખૂણામાં એની પણ તૈયારી રાખવી કે સંભવ છે કે આમાંનું એક એક કર્મ હું ન કરી શકું અને બીજું જ કંઈ કરવાનું થાય. પણ જે કંઈ કરવાનું થાય માં એ હું તદ્દન સાચા અભિગમથી કરું, સાચું વલણ લઈને કરું અને માત્ર તારે માટે જ કરું. ભલે ઉપરથી એમ લાગતું હોય કે હું આ માટે કરું છું કે તે માટે, પણ અંદરથી તો પ્રત્યેક કર્મ તારે માટે જ કરું એવું તું કરે છે, મને એવી ચેતના આપજે. તારે જે કર્મ કરાવવું હશે કર્મ કરવા માટે હું તૈયાર છું. ધેટ ઇઝ ધ રાઈટ એટીટ્યુડ. પહેલેથી મનમાં બાંધીને નહીં બેસી જવાનું કે આ કર્મ કરીશ. As we grow in the inner consciousness, or as the spiritual truth of the divine grows in us, our life and action must indeed more and more flow from that, be one with that. But to decide beforehand, by our limited mental conceptions, what they must be, is to hamper the growth of the spiritual truth within. As that grows, we shall feel the divine light and truth, the divine power and force, the divine purity and peace working within us, dealing with our actions as well as our consciousness, making use of them to reshape us into the divine image, removing the dross, substituting the pure gold of the spirit. લાંબુ વાક્ય છે, ધીમે ધીમે કકડા કરી અને સમજતા જઈએ. અંદર આધ્યાત્મિક સત્યના વિકાસની વાત શ્રી અરવિંદ કરી રહ્યા છે. એઝ ધેટ ગ્રોઝ, જેમ જેમ અંદર આધ્યાત્મિક સત્ય વિકસતું જાય અથવા પ્રગટતું જાય અથવા એનો આવિર્ભાવ થતો જાય, તેમ તેમ વી શેલ ફીલ ધ ડિવાઇન લાઇટ એન્ડ ટ્રુથ. ભાગવત પ્રકાશ અને ભાગવત સત્ય એનો અહેસાસ થવા માંડે, અંદર એનો અનુભવ થવા માંડે. ડિવાઇન પાવર એન્ડ ફોર્સ, ભાગવતી અથવા ભાગવત બળ અને ભાગવતી શક્તિ એનો અનુભવ થવા માંડે કે શક્તિ અંદર કામ કરી રહી છે એવો અહેસાસ આવવા માંડે. હવે આ પાવર અને ફોર્સમાં નાનકડો ફેર છે. ફોર્સ કોને કહેવાય? પાવર ઓફ ધ બીંગ ઇન મોશન. આપણું જે આપણી અંદર રહેલું દિવ્ય સત છે, બીઈંગમાં બધા અક્ષરો કેપિટલ કર્યા છે, આ લોર્ડના શબ્દો છે. પાવર ઓફ બીઈંગ ઇન એક્શન, ફોર્સ એટલે. તો એ ભાગવતી શક્તિ નિષ્ક્રિય અને સક્રિય બંને એનો અનુભવ થવા માંડે ચેતનામાં. ધ ડિવાઇન પ્યુરિટી એન્ડ પીસ, ભાગવતી પવિત્રતા અને ભાગવતી શાંતિનો અનુભવ થવા માંડે. જે થોડા વખત પહેલા નિમ્ન ભાવો અને નિમ્ન વિચારો જાગતા હતા, એની માત્રા ઓછી થતી અનુભવાય, એની તીવ્રતા ઓછી થતી અનુભવાય, અને ધીમે 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 ચેતના પવિત્ર થઈ રહી છે એવો અહેસાસ આવે, એવો અનુભવ આવે. તો આ બધું જ્યારે થવા માંડે ત્યારે જાણવું અંદર કે દિવ્ય ચેતના વિકસી રહી છે. આ બધા એના એના માનદંડો છે. કેટલી શાંતિ રહે છે, કેટલી પવિત્રતા રહે છે, કેટલી શુદ્ધિ અનુભવાય છે, કેટલો પ્રકાશ અનુભવાય છે, કેટલો આનંદ અનુભવાય છે, કેટલો પ્રેમ અનુભવાય છે, કેટલી શક્તિનો અનુભવ થાય છે. આને આધારે આપણે થોડું ઘણું માપ કાઢી શકીએ કે ભાગવતી ચેતના આપણી અંદર વિકસી રહી છે કે નથી વિકસી રહી. ડિવાઇન પાવર એન્ડ ફોર્સ, ધ ડિવાઇન પ્યુરિટી એન્ડ પીસ વર્કિંગ વિધિન અસ. આપણી અંદર આ બધું જ્યારે કામ કરે ત્યારે શું કામ કરે? ડીલિંગ વિથ અવર એક્શન્સ એઝ વેલ એઝ અવર કોન્શિયસનેસ. જેમ આપણી ચેતના ઉપર એ કામ કરે, એમ આપણા બાહ્ય કર્મો ઉપર પણ એ કામ કરશે. એટલે ચેતનામાં જેમ ફેરફારો થશે, આ બધું એના ઉપર કામ કરે છે એને કારણે, એવી રીતે આપણા બાહ્ય કર્મોનું કેટલીક વાર સ્વરૂપ જ બદલાઈ જશે. આપણી બાહ્ય પ્રવૃત્તિનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને ધારો કે જે કોઈ કર્મ આપણે બહાર કરીએ, એ કર્મની અંદર એની જે ગુણવત્તા છે ને, એ ગુણવત્તા બદલાઈ જશે. ભાગવતી શક્તિ જ્યારે કર્મો ઉપર કામ કરવા માંડે ત્યારે એ શક્તિ ઈચ્છશે એવા કર્મો આપણે કરીશું, એ પ્રકારની પ્રવૃત્તિ કરીશું, અને એ કર્મ કે એ પ્રવૃત્તિ પેલી ભાગવતી પૂર્ણતા ને એમ થયા જ કરશે કે હજી આ કર્મને હું વધુ પૂર્ણતાથી કરું, હજી આ કર્મને હું વધુ પૂર્ણતાથી કરું, આમને બદલે આમ કરીએ તો આ કામ વધારે સારું થાય. તો આવું જ્યારે થવા માંડે ત્યારે જાણવું કે ભગવાનની શક્તિ આપણા કર્મો ઉપર પણ કામ કરી રહી છે, એની સાથે પણ ડીલિંગ કરી રહી છે. ડીલિંગ વિથ અવર એક્શન્સ એઝ વેલ એઝ અવર કોન્શિયસનેસ, મેકિંગ યુઝ ઓફ ધેમ. આપણી ચેતનાનો અને આપણા કર્મોનો એ ઉપયોગ કરશે ટુ રીશેપ અસ ઇન ટુ ધ ડિવાઇન ઇમેજ. શું ઉપયોગ કરશે ને શું પ્રશાને માટે? આપણને ભાગવતી પ્રતિકૃતિ બનાવવા માટે આપણી ચેતનાનો અને આપણા કર્મોનો ઉપયોગ કરશે. આ ડિવાઇન ઇમેજનું જે શબ્દો છે ને, એ ક્રિશ્ચિયાનિટીનો આખો ખ્યાલ છે. મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ, એ બાઇબલનું જે પ્રસિદ્ધ વાક્ય. તો ડિવાઇન ઇમેજ એ તમને ખબર હશે નાનપણમાં શ્રી અરવિંદ ત્યાં રહેતા હતા, નિયમિત બાઇબલ ત્યાં વંચાતું, એના ઉપર ચર્ચા થતી વગેરે. એટલે બાઇબલનો ખાસો એમને નિકટનો પરિચય છે શ્રી અરવિંદ. મેકિંગ યુઝ ઓફ ધેમ ટુ રિશેપ અસ ઇન ટુ ધ ડિવાઇન ઇમેજ, આપણને આખા ને આખા બદલી નાખશે. અને તમને એક દાખલો આપું નાનકડો, પન્નાલાલ પટેલનું નામ તમે જાણો છો, અને ટીબીના થર્ડ સ્ટેજમાં હતા, અને એ વખતે ટીબીનો ક્યોર નહોતો જેમ અત્યારે કેન્સરનો નથી એમ, અને એમને થયું કે મૃત્યુ પાસે આવી રહ્યું છે. હાઈટ ફીવર, લોહીની ઉલટીઓ, જબરજસ્ત અશક્તિ ને આ બધું એમ થયું કે તો પછી હું પોન્ડિચેરી આશ્રમ, મારો ભાઈબંધ સુંદરમ ત્યાં રહે છે, તો આવી પવિત્ર જગ્યાએ ને મિત્રની સન્નિધિમાં જઈને મૃત્યુ પામું. અને ફ્રેન્ચ થાણું હતું તે વખતે પોન્ડિચેરી, મહા મહેનતે આવી નબળી શારીરિક અવસ્થાએ પણ ત્યાં પહોંચ્યા. અને તમે જાણો છો કે માતાજીએ ત્રણ સિટિંગ આપ્યા અને એના ફેફસા તદ્દન ચોખ્ખા થઈ ગયા હતા. આ નોંધાયેલી હકીકત છે. મારે કહેવાનું છે કે પછી એમણે એક વાત બિલકુલ અંદરથી પાકી સ્વીકાર લીધી કે હવે જે વર્ષો છે એ મારા નથી, માતાજીએ આપેલા વર્ષો છે, અને એ બધા વર્ષોનો હું માતાજી માટે જ, કેવળ માતાજી માટે જ એનો ઉપયોગ કરીશ. અને એવી સઘન રીતે એમણે એ વર્ષો એ જીવ્યા કે 75મો વર્ષ એમનું હતું ને અમે લોકો ગયા હતા ત્યારે એમનો ફેસ બધાને બહાર નીકળીને એવું લાગ્યું કે એમનો ફેસ માતાજીને બહુ જ મળતો આવે છે. પુરુષ હતા પણ જીવીને એની એમની ને એમની ચેતનામાં એવા રહ્યા હશે કે છેક શરીર સુધી એની અસર આપણને દેખાય, અમારા જેવા સામાન્ય લોકોને પણ દેખાય કે આ માતાજી જેવા લાગે છે. તો એ રિશેપિંગ જે કહે છે ને, આખું રિશેપિંગ કરે છે ડિવાઇન કોન્શિયસને. આપણે બસ એમને માતાજીને આપણી અંદર અને આપણા કર્મોમાં કામ કરવાની તક આપવી જોઈએ, એમને વફાદાર રહીને, એમને ગમતું હોય કરીને, એમને ન ગમતું હોય ન કરીને, એ રીતનું જીવન ગોઠવતા જઈએ તો આપોઆપ અદ્ભુત કામ થાય છે. મેકિંગ યુઝ ઓફ ધેમ ટુ રિશેપ અસ ઇનટુ ધ ડિવાઇન ઇમેજ, રિમૂવિંગ ધ ડ્રોસ, સબસ્ટિટ્યુટિંગ ધ પ્યોર ગોલ્ડ ઓફ સ્પિરિટ. આખી જે ઇમેજરી છે અહીંયા એ પેલી સોનાની ખાણની છે, કે ખાણિયાઓ સોનાની ખાણમાંથી જ્યારે ખોદકામ કરે ત્યારે એની અંદર પુષ્કળ કચરો, સોનું હોય ખરું પણ સાથે સાથે ડ્રોસ એટલે આ કચરો પુષ્કળ અશુદ્ધિ એની સાથે ખોદાય. અને પછી જે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એને ગરમ કરવાનું ને બીજા બધા રસાયણો એની અંદર નાખી અને જે અશુદ્ધિ છે એ છૂટી પાડી દેવામાં આવે, એને દૂર કરી દેવામાં આવે, અને બીજી બાજુ શુદ્ધ સુવર્ણ એ એકત્ર થતું જાય. તો ભગવાનનું કામ જ્યારે માનું કામ ચાલતું નહોતું આપણી ચેતનામાં ત્યારે ગોલ્ડ તો અંદર પડેલું જ હતું, કારણ કે દિવ્યતા તો દરેકની અંદર પડેલી છે, પણ પુષ્કળ ડ્રોસ, પુષ્કળ કચરાની સાથે ભેગું થયેલું હતું. હવે માનું કામ ચાલુ થયું, ડિવાઇન વર્ક ભાગવતી કાર્ય ચાલુ થયું, એટલે ચેતનાનું સુવર્ણ છૂટું પડશે અને ડ્રોસ એ જે કચરો છે એ દેટ વિલ બી રિમૂવ ગ્રેજ્યુઅલી. એટલે શુદ્ધિકરણ, પરમ દિવ્ય શુદ્ધિકરણનું કામ થશે. અને એ પેલું સામાજિક કામ, ઘણા જણા એવું કહે છે કે આવું નિષ્કામ કર્મ લઈએ હાથમાં સમાજ સેવાના તો આપણું શુદ્ધિકરણ થાય, નથી થતું. ડગલા બંધ આખી જિંદગી માણસોએ સમાજ સેવા કરી હોય અને અંતકાળે તમે એમની સાથે 5 મિનિટ વાત કરો ને ખબર પડે કે ભરપૂર રાગ દ્વેષો પડેલા છે, કશું શુદ્ધિકરણ નથી થતું. અને એની સામે જો સચ્ચાઈથી સમર્પિત થઈ અને એમને કામ કરવા દઈએ અંદર, તો ગણતરીના વર્ષોમાં ખાસો ફેર. આપણને એમ લાગે કે હું કેટલો બધો બદલાઈ ગયો, તો એ આ વસ્તુ છે. Removing the dross, substituting the pure gold of spirit. Only when the divine presence is there in us, always, and the consciousness transformed, can we have the right to say that we are ready to manifest the divine on the material plane. પૂર્ણ યુગમાં આપણે જાણીએ છીએ કે સાક્ષાત્કાર અંદર કર્યો ભગવાનનો, પછી એ ભગવાનને આપણી પ્રકૃતિ દ્વારા બહાર અભિવ્યક્ત કરવાના છે, અને એને માટે પ્રકૃતિને પણ શુદ્ધ કરવાની છે, ને પ્રકૃતિને ભાગવતી શક્તિ જ શુદ્ધ કરે છે. પણ શ્રી અરવિંદ કહે છે કે જ્યારે આપણને સતત એમ લાગે કે ડિવાઇન પ્રેઝન્સ અંદર એનું અસ્તિત્વ, એ હાજરી, ભાગવતી હાજરી એ અનુભવાયા જ કરે, આપણા હૃદય પ્રદેશે એ ઉપસ્થિતિ એનો અનુભવ સતત થયા જ કરે, ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે હું ભાગવતી ચેતનાને અભિવ્યક્ત કરવા માટે તૈયાર થયો છું, મારી ચેતના હવે તૈયાર થઈ છે. પહેલેથી હું ભગવાનનું કામ કરું છું, સમાજ સેવા વગેરે, તો એ તદ્દન ખોટો અભિગમ છે એમ આ મુદ્દો આખો એ ચાલી રહ્યો છે ભાઈ. ઓનલી વેન ધ ડિવાઇન પ્રેઝન્સ ઇઝ દેર ઇન અસ ઓલવેઝ એન્ડ ધ કોન્શિયસનેસ ટ્રાન્સફોર્મ, પ્રકૃતિ રૂપાંતરિત થઈ હોય, કેન વી હેવ ધ રાઈટ ટુ સે, ત્યારે આપણને હક મળે છે, અધિકાર મળે છે. શું કહેવાનો? ધેટ વી આર રેડી ટુ મેનિફેસ્ટ ધ ડિવાઇન ઓન ધ મટીરિયલ પ્લેન. ભૌતિક ભૂમિકાએ ભગવાનને અભિવ્યક્ત કરવા માટે, આવિર્ભૂત કરવા માટે અમે તૈયાર છીએ. એનથી ઉલટું જો, to hold up a mental ideal or principle and impose that on the inner working brings the danger of limiting ourselves to a mental realization or impeding or even falsifying by a halfway formation the true growth into the full communion and union with the divine and the free and intimate outflowing of his will in our life. Fariti lambu vakya che dime dime kari samatta ji હવે આનથી ઉલટી પ્રક્રિયા જે સામાન્ય રીતે ઘણા બધા લોકો કરતા હોય છે, ખાસ કરીને સમાજ સેવકો અને લોકહિત અને માનવ સેવાનો કન્સેપ્ટ જેમને વળગ્યો હોય છે એ લોકોની વાત છે. ટુ હોલ્ડ અપ અ મેન્ટલ આઈડિયલ, કોઈ માનસિક બૌદ્ધિક આદર્શને સામે ધરવો, એને પ્રાધાન્ય આપ, અથવા તો પ્રિન્સિપલ સિદ્ધાંત, આદર્શ અથવા સિદ્ધાંત, એન્ડ ઇમ્પોઝ ધેટ ઓન ધ ઇનર વર્કિંગ. એક બાજુ આપણે સાધના શરૂ કરી છે અને ભાગવતી શક્તિનું, માતાજીનું કામ આપણી ચેતનાની અંદર, ઇનર વર્કિંગ અંદર ચાલી રહ્યું છે, એવે વખતે માત્ર બુદ્ધિ કે મનથી વિચારેલો કોઈ આદર્શ, એને જો આપણી આ આંતરચેતનાઓ પર થોપીએ, આપણે એના ઉપર ઇમ્પોઝ કરીએ, એના ઉપર લાદીએ, ઠોકી બેસાડીએ, તો અંદર જે સ્પિરિચ્યુઅલ વર્કિંગ ચાલતું હોય છે, ડિવાઇન વર્કિંગ ચાલતું હોય છે, સર્વોચ્ચ પ્રકારનું કાર્ય ચાલતું હોય છે, એમાં વર્કિંગ બ્રિંગ ધ ડેન્જર ઓફ લિમિટિંગ અવર સેલ્સ ટુ અ મેન્ટલ સેટ રિયલાઇઝેશન. આવો કોઈ માનસિક આદર્શ કે વિચાર થોપી દઈએ તો આપણો સાક્ષાત્કાર માત્ર માનસિક બની અડે અટકી જશે. એટલે કે જે સમગ્ર બીઈંગનો સાક્ષાત્કાર, એટલે મન પ્રાણ છેવટે શરીર સુદ્ધા આ સમગ્ર સત્તામાં ભાગવતી ચેતનાનો જે સાક્ષાત્કાર થવો જોઈએ, એમાં આ એક વિઘ્ન આવીને ઉભો, અથવા તો લિમિટિંગ એક મર્યાદા નાખી દેશે કે ચેતન, કારણ કે માનસિક વિચાર નાખ્યો તમે, એટલે સાક્ષાત્કાર પણ માનસિક ચેતના માનસિક ધોરણે આવી માનસિક ભૂમિકાએ આવીને અટકી જશે. લિમિટિંગ, જુઓ, ડેન્જર ઓફ લિમિટિંગ અવર સેલ્સ ટુ અ મેન્ટલ રિયલાઇઝેશન ઓર ઓફ ઇમ્પીડિંગ, ઇમ્પીડ એટલે અવરુદ્ધ કરવું, વિઘ્નિત કરવું, જે માતાજીનું કામ ચાલે છે એમાં આગળ મેં કહ્યું એમ નાનકડી એક દિવાલ ઊભી કરી દઈએ, કોઈ માનસિક ખ્યાલને આવી રીતે જોરથી નાખીએ અંદર હઠપૂર્વક બળપૂર્વક, તો કોઈ દિવાલ ઊભી કરી દઈએ, કોઈ પડદો ઊભો કરી દઈએ, અથવા તો કોઈ અવરોધ એવો જોરદાર ઊભો કરી દઈએ કે જે પછી છેવટે તો માતાજીનું કામ જ સર્વોપરી થઈને રહેશે, પણ ડિલે થશે, એ નષ્ટ નહીં થઈ જાય પણ બિનજરૂરી રીતે વિલંબિત થશે. એટલે કેવા ટ્રેન લેવા, બધા આપણે પત્રો જે વાંચીએ છીએ કેવા આપણે વલણો લેવા આપણા પોતાના તરફથી, એનો થોડો નકશો આપણા મનમાં ક્લિયર થાય એ આનો મુખ્ય. આમ તો સૌથી મોટો હેતુ તો આપણે પહેલા વારંવાર કહ્યું છે કે ગુરુદેવની વાણીની અંદર જે ચેતના પડી છે, જે શક્તિ પડી છે, આ શબ્દો દ્વારા એ આપણી ચેતનાઓ પર કામ કરે એમની શક્તિ, અને આપણી ચેતના પણ એ પ્રકારની દિવ્ય ચેતના તરફ બે ટગલા આગળ જાય, એટલો જ આ સત્સંગનો હેતુ છે. પણ આ બધા ફાયદાઓ કે મેન્ટલી આપણે ક્લિયર થઈ જઈએ કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે નથી કરવાનું, અંદર શું ચાલે, એમાં શું સહાયરૂપ થાય, શું વિઘ્નરૂપ થાય, આ બધી વસ્તુઓ ક્લિયર થાય છે આના આને કારણે. તો આ બધા ભય ઉભા થાય છે, એક તો લિમિટિંગ અવર સેલ્સ ટુ અ મેન્ટલ રિયલાઇઝેશન, એક ઓફ ઇમ્પીડિંગ જે ભગવાનનું કામ માતાજીનું ચાલી રહ્યું છે એમાં અવરોધ નાખીશું, બીજું ઓર ઇવન ફોલ્સિફાઈંગ બાય અ હાફ વે ફોર્મેશન. પેલો માનસિક વિચાર નાખ્યો છે હાફ વે ફોર્મેશન, એટલે મેન્ટલ કન્સેપ્શન, એમને અર્થ એ ભલે શબ્દો એમણે જુદા વાપર્યા છે અહીંયા, મેન્ટલ કન્સેપ્શન ઓર મેન્ટલ આઈડિયલ, મેન્ટલ પ્રિન્સિપલ એ અર્થ છે. તો આવો અર્ધદગ્ધ વિચાર કે અર્ધદગ્ધ આદર્શ નાખીએ ને ત્યારે સાચી વસ્તુ એ ફોલ્સિફાઈંગ, એ અસત્ય મિથ્યા સ્વરૂપ, એનું સ્વરૂપ બદલાય, ખોટું સ્વરૂપ ધારણ કરે, એટલે બહુ મોટી આ ફોલ્સિફાઈંગ કહ્યું એટલે આખો સાક્ષાત્કાર એ જૂઠો થઈ જાય, એની વિશુદ્ધ એની જે શુદ્ધિ છે, એનું જે અસલ સ્વરૂપ છે એમાં વચ્ચે આ ડખાન ઊભા થાય. એટલે માટે કોઈ પણ માનસિક કે બૌદ્ધિક વિચાર થોપવા નહીં અંદર, બહુ તો ખબર ન પડતી હોય તો મૂકવા મા પાસે કે આવા વિચારો છે, આ વિચારો હવે મને ખબર નથી કે આ વિચારો તને માન્ય છે કે નથી માન્ય, જો માન્ય હોય તો સારી વાત છે, એ પ્રમાણે એમને હું કર્મમાં ઢાળીશ. પણ જો એ ન માન્ય હોય તને તો કૃપા કરીને એ વિચારોને તું મારી અંદરથી લઈ લેજે, અને તારે જે વિચારો મારી અંદર મૂકવા હોય એ તું મૂકજે, અને એ વિચારોથી પ્રેરાઈને હું મારું બહારનું જીવન પછી ગોઠવીશ. તો આ રીતનું તદ્દન ફ્લેક્સિબલ વલણ, કોઈ જાતનું બાંધીને જડતાપૂર્વકનો આગ્રહ નહીં. કોઈ આ ફ્લેક્સિબિલિટી એટલે આ લોકો કહે છે ને કે ચેતનાને માટીના પિંડા જેવી બનાવી દો, અને કેવો માટીનો પિંડો, જેની અંદર એક પણ કાંકરી રહી ન હોય, બધી કાંકરીઓ કાઢી નાખો અને એકદમ સ્મૂધ અને પોચ્યો માટીનો પિંડો હોય એવી તમારી ચેતના બનાવો, અને જે નવસર્જન જેમને કરવું છે એ આપણા ત્યાં તો સર્જનહાર બ્રહ્માને માનવામાં આવ્યા છે, અથવા વિશ્વકર્માને માનવામાં આવ્યા, તો એ વિશ્વકર્મા અથવા તો અહીંયા આપણા કોન્ટેક્સમાં માતાજી એમને જે રીતે શેપ આપવો હશે એ રીતે એને શેપ આપશે. અને એમાં જે મજા હોય છે માતાજીના હાથે ઘડાવવાની, ભલે ને ટપલા મારે, હથોડાએ ભલે મારે, પણ શેપ એનો ધારેલો આપણને મળી રહ્યો છે ને એનો આનંદ તે વખતે લેવાનો, ટપલા ખાતા ખાતા પણ. ઇવન ફોલ્સિફાઈંગ બાય હાફ વે ફોર્મેશન ધ ટ્રુ ગ્રોથ ઇન ટુ ધ ફૂલ કોમ્યુનિયન એન્ડ યુનિયન વિથ ધ ડિવાઇન. માતાજીને જો કામ કરવા દઈશું, ભાગવતી શક્તિને જો કામ કરવા દઈશું, તો ફૂલ કોમ્યુનિયન એન્ડ યુનિયન વિથ ધ ડિવાઇન, પૂરેપૂરું કોમ્યુનિયન એટલે શું? ઇન્ટિમેટ સ્પિરિચ્યુઅલ રિલેશનશીપ, વેસ્ટર્નનો મીનિંગ છે ઇન્ટિમેટ સ્પિરિચ્યુઅલ રિલેશનશીપ, અત્યંત ગાઢ આધ્યાત્મિક સંબંધ ભગવાન સાથેના, અને યુનિયન ઐક્ય. એ પહેલા ગાઢ સંબંધ હતા, પહેલા સંબંધ, પછી ગાઢ સંબંધ, ને પછી ઐક્ય. તો કોમ્યુનિયન એન્ડ યુનિયન આ થવા માતાજીને અથવા દિવ્ય શક્તિને આ કરવું છે આપણી અંદર. પણ પેલા બધા જો આપણે ડખાઓ નાખીશું વિચારોના, તો આપણા અનુભવ મર્યાદિત થશે અને ફોલ્સિફિકેશન પણ એનું થશે. ઇમ્પીડિંગ ઓર ઇવન ફોલ્સિફાઈંગ બાય હાફ વે ફોર્મેશન ધ ટ્રુ ગ્રોથ ઇન ધ ફૂલ કોમ્યુનિયન યુનિયન વિથ ધ ડિવાઇન એન્ડ ધ ફ્રી એન્ડ ઇન્ટિમેટ આઉટફ્લોઈંગ ઓફ હિઝ વિલ ઇન અવર લાઈફ. આ કરવા માંગે છે માં અથવા પરમાત્મા, ફ્રી એન્ડ ઇન્ટિમેટ આઉટફ્લોઈંગ ઓફ હિઝ વિલ ઇન અવર લાઈફ, એમ આપણા જીવનમાં એમની ઈચ્છા મુક્તપણે અને અત્યંત ઘનિષ્ઠતાથી અભિવ્યક્ત થાય, પ્રવાહિત થાય. એટલે આપણે જે કંઈ કરીએ એ એમની ઈચ્છાનું માત્ર સાધન બની રહી છે. એને સબ કુછ તું હી જાને મૈયા તેરી ઈચ્છા પૂરણ હો, હું જે કંઈ કરું એમાં તારી ઈચ્છા મૂર્ત થાવ, એવી ભાવના પણ આપણે શરૂઆતમાં રાખીએ, અને ચેતનામાં જો આટલે સુધીનું રૂપાંતર થાય તો પછી એ ભાવના રાખ, કારણ કે એક રિયાલિટી થઈ ગઈ, એક વાસ્તવિકતા થઈ ગઈ. તો ધીસ ઇઝ અ મિસ્ટેક ઓફ ઓરિએન્ટેશન ટુ વિચ ધ માઇન્ડ ઓફ ટુડે ઇઝ એસ્પેશિયલી પ્રોન, એટલે ઇન્ક્લાઇન્ડ, ડિસ્પોઝ્ડ ઓર ઇન્ક્લાઇન્ડ. હવે બરાબર લોર્ડ બતાવી રહ્યા છે કે આ જે કરે, કોઈ આદર્શ લેવો મનથી વિચારીને, બુદ્ધિથી વિચારીને, અને એને અંદરની ચેતનાઓ પર ઠોકી બેસાડવો, અને એ રીતે પછી લોક સેવામાં ને સમાજ સેવામાં ને માનવ જાતિને સહાયમાં ને દલિતોદ્ધાર અને દરિદ્ર નારાયણ, આ આખો અત્યારે પુષ્કળ દોડના જમાનાથી શરૂ થયું હતું અને વેગ પકડી રહ્યું હતું ને અત્યારે પણ એ ચાલી રહ્યું છે. કે કોઈ પણ ભગવાનનું કામ, ભગવાનની એટલે કોઈ પણ સાધના કરતો હોય તો એ સમાજ સેવા કરતો જ હોવો જોઈએ, જાણે કે જો એ ન કરતો હોય તો એ સાધના કરતો નથી. એટલે યોગમાં કર્મ, યોગિક કર્મ એટલે જાણે કે સમાજ સેવાનું જ કર્મ. તો આ મિસ્ટેક ઓફ ઓરિએન્ટેશન, આ આપણે દિશા ખોટી દિશામાં મોં ફેરવી રહ્યા છીએ. જે દિશામાં એટલે દિશા મોં ફેરવવામાં જે દિશાએ મોં ફેરવવાનું છે એમાં ભૂલ કરી રહ્યા છીએ. મિસ્ટેક ઓફ ઓરિએન્ટેશન એમ કહે છે. અને અત્યારનું માઇન્ડ એ આ આના ઉપર આ વલણ ધરાવી રહ્યું છે. અને ઢગલાબંધ તમે જગ્યાએ ચારે બાજુ જોશો, ઇવન તમે, હું તો એક જ દાખલો આપું તમને. તમે વિનોબાની ગીતા વાંચો અને નિષ્કામ કર્મની વાત અંદર આવે તો લગભગ હંમેશા નિષ્કામ કર્મ એટલે સમાજ સેવા, દેશ સેવા, દલિતોદ્ધાર, દરિદ્ર નારાયણની આ જ વાત, જાણે કે કર્મ યૌગિક કર્મ એટલે આ જ ન હોય. તો આ છે ને, ધીસ ઇઝ લિમિટિંગ ધ યૌગિક કર્મ. યૌગિક કર્મ એને ભગવદ્ ગીતાએ ક્યારે પણ એને મર્યાદિત કર્યું નથી. સર્વ કર્માણી આ શબ્દ ભગવદ્ બધા કર્મ, કોઈ પણ કર્મ કરતા કરતા ભગવાનનો સાક્ષાત્કાર કરો. એટલે વારંવાર લાલ બત્તી લોર્ડ એટલે માટે ધરે છે કે આમાં જ્યારે માણસ જાય છે ને ત્યારે ભગવાન નારાયણ ગૌણ થઈ જાય છે અને દરિદ્ર, અને દરિદ્ર સેવામાં આપણો જે અહંકાર અને આપણી જે મહત્તા અને આપણી જે પોઝિશન મંડળો ને એમાં પદો ને આ બધો અંદર દાખલ થઈ જાય છે. એટલે આપણે મુખ્ય હેતુમાંથી ક્યાંય ના ક્યાંય દૂર ફંગોળીને ફેંકાઈ જઈએ છીએ. મોટા ભાગના કિસ્સામાં આ થાય છે. એટલે માટે વારંવાર લાલ બત્તી લોડ અહીંયા ધરી રહ્યા છે. This is a mistake of orientation to which the mind of today is especially prone. It is far better to approach the divine for the peace or light or bliss that the realization of him gives than to bring in these minor things which can divert us from the one thing needful. જો છેક આગળ વાત કરી હતી કે આનંદ માટે ભગવાન નહીં, દિલકુમાર રોયના પત્રમાં, પણ ભગવાન ખાતર ભગવાન. પણ જો કોઈ માણસ આને આના સમાજ સેવાને લઈને ભગવાનની સાધનાની વાત કરતો હોય તો લોર્ડ કહે છે કે આના કરતા તો ભલે તમે ભગવાન ખાતર ભગવાન સુધી ન પહોંચો તો શાંતિ માટે ભગવાનની સાધના કરો, આનંદ માટે કરો, જ્ઞાન માટે કરો. આ બધા કારણ કે એનાથી સાક્ષાત્કારમાંથી આ બધું આવે છે. તો આ બધામાંથી એક અથવા વધારેને લઈ અને ભગવાનની આરાધના કરો તો પેલા કરતા તો 100 ગણું સારું છે એમ કે છે. It is far better to approach the divine for the peace or light or bliss that the realization of him gives than to bring in these minor things. આ બધી સાવ નાની વસ્તુઓ છે યોગના સંદર્ભમાં, which can divert us from the one thing needful. આપણને જે એકમાત્ર જરૂરી વસ્તુ છે ભગવાનનો સાક્ષાત્કાર, એનાથી આપણને ડાયવર્ઝન કરાવી શકે છે આ બધી વસ્તુઓ. માટે લાલ બત્તી ધરે છે. અહીંયા આપણે અટકી જઈએ.